જેને ક્રોધનો મોહના મદ માયા નિત્ય માન થાન ધ્યાન જેને નહીં એ જ નિરંજન જાણ, પુણ્ય પાપ જેને નહીં, નહીં હર્ષ કે ખેદ, નહીં એક પણ દોષ તે ભાવ નિરંજન દેવ. નિરંજન દેવના વ્યાખ્યામાં 19, 20 અને 21 આવે 3 ગાથાઓ છે, જેમાં પહેલી ગાથાનું હવે વર્ણન. જેને વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, શબ્દ નથી, સ્પર્શ નથી, જન્મ નથી તથા મરણ નથી, તે પરમાત્માની નિરંજન તંગના છે. આ પરમાત્માની નિરંજન તંગના આ રીતે વર્ણ, ગંધ, રસ, શબ્દ અને સ્પર્શ આ કાંઈ નથી, જન્મ નથી, મરણ નથી, એ આ નિરંજન પરમાત્માની તંગના છે. પછી બીજી વાત 20મી ગાથામાં, જેને ક્રોધ નથી, મોહ નથી, મદ નથી, માયા નથી, માન નથી, જેને કર્મજન્ય સ્થાન નથી તથા ધ્યાન નથી, તેને હે જીવ તું નિરંજન જાણ. આ 20મી ગાથા. જેને પુણ્ય નથી, પાપ નથી, હર્ષ નથી, વિષાદ નથી, જેને 18 દોષમાંથી એક પણ દોષ નથી, તે નિરંજન પરમાત્મા છે, એવી ભાવના કર અથવા તો તે સ્વરૂપને જાણ. આ 3 વ્યાખ્યા કીધા પછી સમજાવટ છે થોડી. જેને સફેદ એટલે શુક્લ, કૃષ્ણ, લાલ, પિત્ત તથા નીલવર્ણ આદિ કોઈ વર્ણ નથી, સુગંધ કે દુર્ગંધ એક પ્રકારની ગંધ નથી, મધુર, ખાટો, તીખો, કડવો અને તથા તુરો એ 5માંથી કે રસ નથી, જેને ભાષા, અભાષા, શબ્દ પણ નથી, સ્વર નથી, શીત અને ઉષ્ણ, સ્નિગ્ધ, રૂપ, ગુરુ, લઘુ, કોમળ, કઠણ રૂપ 8 પ્રકારના સ્પર્શમાંથી એક સ્પર્શ નથી, તથા જેને જન્મ મરણ પણ નથી, તે ચિદાનંદ એક સ્વભાવ વાળો શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પરમાત્માની નિરંજન તંગના એટલે તંગના એટલે જ્ઞાન છે, અર્થાત પરમાત્મા જ નિરંજન કહેવાય છે.
જેને ક્રોધ, મોહ તથા વિજ્ઞાન આદિ 8 ભેદવાળો મદ નથી, જેને માન નથી, માયા નથી, ધ્યાનમાં સ્થાન જે નાભિ, હૃદય, મસ્તક ઇત્યાદિ પણ જેને નથી, તથા ચિત્તને રોધવારું ધ્યાન પણ નથી, આ પ્રકારના સજાત્મ સ્વરૂપ પરમાત્માને હે જીવ તું નિરંજન જાણ. અર્થાત ખ્યાતિ, પૂજા, લાભ તથા જોયેલા, સાંભળેલા અને અનુભવેલા એવા ભોગોની આકાંક્ષારૂપ સમસ્ત પરિણામોને ત્યાગીને સ્વશુદ્ધાત્માની અનુભૂતિ લક્ષણવાળી નિર્વિલ્ક સમાધિમાં સ્થિત થઈને શુદ્ધાત્માનો જ હે શિષ્ય તું અનુભવ કર. જેને દ્રવ્ય ભાવરૂપ પુણ્ય નથી તથા પાપ નથી, રાગ હર્ષ નથી તથા દ્વેષરૂપ ખેદ નથી, તેમજ 18 દોષોમાંથી એક પણ દોષ જેને નથી, તેને હે પ્રભાવકર ભટ્ટ તું નિરંજન જાણ. અને સ્વશુદ્ધાત્મ જ્ઞાન લક્ષણવાળી વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને તેનો અનુભવ કર. આવી રીતે 3 દોહરાઓમાં કહેલો નિરંજન પરમાત્મા જાણવો જોઈએ. અન્ય કલ્પના જનિત નિરંજન કોઈ પણ છે નહીં. અહીં જે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવવાળો નિરંજન પરમાત્મા કહેવામાં આવ્યો છે તે જ ઉપાદેય છે.
એક મિનિટ 19મીની જ વાત કરો, ગાથા 19 19માં શેની વાત કરી? નિરંજનના સ્વરૂપને વર્ણવતા નિરંજન શું નથી? તો એ શેના વિષયો છે? આ પૌદ્ગલિક કોઈ પણ વસ્તુ નથી. આપણને ખ્યાલ પડવો જોઈએ કે આ બધી પૌદ્ગલિક. 19મી ગાથામાં કઈ વાત આવી? પૌદ્ગલિક. આ જે 5 ઇન્દ્રિયો અને એના જે 23 વિષયો છે એનું વર્ણન આપી દીધું છે. વર્ણ કહેતા કેટલા વર્ણ છે, ગંધ કહેતા કેટલી ગંધ છે, રસ એ આપણે વિષયમાં નહીં જોઈએ, એ ઘરે વાંચી લેવું. પણ 19મી ગાથામાં કહે છે કે જેને પૌદ્ગલના લક્ષણ જે છે કયા છે, એ જેને નથી. પૌદ્ગલને 5 લક્ષણો છે, પ્રગટ છે. આ લક્ષણ જેનામાં તરત ખ્યાલ આવે આપણને કે કેવી સરસ રીતે કહે છે. અને પછી જન્મ મરણ નથી, એ કોને હોય? ઉત્પત્તિ ને વિનાશ કેનો હોય? પૌદ્ગલ. રચના જે છે એને પૌદ્ગલની અંદર શરીર છે, પૌદ્ગલિક રચના, તરત ખ્યાલ આવે એ નથી. એટલે 19મી ગાથામાં કહ્યું છે નિરંજન એટલે કોઈ પૌદ્ગલિક અવસ્થા નિરંજનની નથી. 20મું કસાય નથી. કસાયનું કોઈ પણ સ્વરૂપ પછી ક્રોધ માન માયા લોભ પછી એના પ્રકાર પેટા પ્રકાર પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન પછી જેટલા બોલવા એટલા બોલ્યા કરતું, એટલે અભ્યંતર જેને કહીએ. બાહ્ય જે સ્વરૂપ છે એ પૌદ્ગલિક, અભ્યંતર કારણ સ્વરૂપ છે. આ કયા શેની વાત છે? આ બધી દ્રવ્ય કર્મ. આ કસાયો શું છે? અનુભવમાં આવે તેવું યાદ આવે છે 6 પદના પત્રમાં છે. પૌદ્ગલિક પણ બાહ્ય નથી. પેલી ગાથામાં પૌદ્ગલિક પણ બાહ્ય સ્વરૂપ, બીજી ગાથામાં પૌદ્ગલિક પણ અંતરંગ સ્વરૂપ, અભ્યંતર સ્વરૂપ, અનુભવમાં આવે. ક્રોધ મોહ મદ માયા માન અને સ્થાન ધ્યાન જેને નહીં તે જ નિરંજન. કેટલી સૂક્ષ્મતા આપી છે! ધ્યાનના સ્થાન નથી આપ્યું છે. જુઓ નીચે ધ્યાનના સ્થાન શું છે? નાભિ હૃદય મસ્તક ઇત્યાદિ જેને નથી. એટલે આ પરમાત્મા સ્વરૂપમાં આ કોઈ વસ્તુ નથી, આ બધા અવયવો છે. એટલે એના અવયવો છે એટલે એ પણ નથી. એટલે ધ્યાન નહીં પણ ધ્યાનના એક સ્થાન પણ નથી. એને નિરંજન જાણ. અને ત્રીજી 21મી ગાથામાં આ નોકરમાં આવ્યા, ખ્યાલ આવ્યો? પુનિતાબેન બાકી તો બધે પકડાય ન પકડાય ચિંતા નહીં, પણ હવે તમે જે અભ્યાસ કરો છો એને તરત ખ્યાલ આવે કે આપણે જે સમજીએ છીએ એને વધારે સ્પષ્ટ સમજાય કે આ કર્મ નોકર્મ કે પૂદગલ આ એક સ્વરૂપ નિરંજનનું નથી. તમને પૂછું છું, વાંચી એટલે એની અંદર અનુસંધાન થાય તત્વનું. તત્વ દ્રષ્ટિ આપણી ખીલે એટલે બધું પકડાતું જાય. વસ્તુને તત્વથી સમજવી છે. નિરંજન એક શબ્દ છે. હવે એવો છે, એ કહે છે કે કોઈ રીતે આ કલ્પનાથી કાંઈ નિરંજન કોઈ છે નહીં, કાંઈ કલ્પનાથી નિરંજન નિરાકાર આ બધું બોલીએ, એ બધી કલ્પનાઓ કર્યા કરીએ. અહીંયા સ્પષ્ટ વસ્તુ કે એક પણ પૌદ્ગલિક વસ્તુ નથી, એક પણ દ્રવ્ય કર્મ નથી. જે વિભાવના કારણે પૌદ્ગલિક કારમણ વર્ગણાનું સ્વરૂપ કે એક પણ નોકરમાં નથી. અનુપચરિત એ એક પણ આવું નિરંજનનું સ્વરૂપ છે. કાલે આપણે થોડી વિચાર્યું હતું પણ છતાં એને વધારે સ્પષ્ટતા કરે છે કે આ પરમાત્મા નિરંજન છે. કેટલો સરસ શબ્દ આ દેશની પરંપરામાં છે. સાધુઓ આવતા ને ઘરે અલખ નિરંજન કરીને ભિક્ષા માગીને ઉભા રહીએ,
એક એક શબ્દ આ દેશની અંદર બધા જાણે, અલખ એટલે જેનું લક્ષ્ય થઈ શકતું નથી, અરૂપી છે, કેવી રીતે લક્ષ્ય થાય? આત્મા છે એ અલક્ષ્ય છે, પરમ સ્વરૂપ છે અલક્ષ્ય છે, જેનું લક્ષ્ય લક્ષમાં જે આવે નહીં. સામાન્ય રીતે પૂતગલથી વિચારીએ, દેહથી વિચારીએ તો લક્ષમાં અલખ અને નિરંજન, એ નિરંજન છે એટલા માટે લક્ષમાં નથી આવતો. અને આ ત્રણ એના ગુણ કીધા કે ક્યાંથી લક્ષમાં આવે. આ કોઈ કલ્પનાનો વિષય નથી, આ કોઈ વર્ણનો વિષય, આ કોઈ શબ્દનો વિષય નથી, અલખ નિરંજન. આખો યોગ માર્ગનો મંત્ર સૂત્ર, જેમ કૃપાળુદેવે સહજાત્મ સ્વરૂપ કીધું એમ આખી યોગની જે એટલે ગોરખનાથની પરંપરા છે એની અંદર આ શબ્દ વધારેમાં વધારે પ્રચલિત થયો, અલખ નિરંજન. પરમાત્મા છે કેવો છે? અલખ નિરંજન. એનો લક્ષ્ય નહીં થઈ શકે, કેમ કે નિરંજન છે. એનું કોઈ પૌદ્ગલિક સ્વરૂપ, દ્રવ્ય સ્વરૂપ કે નોકર્મ સ્વરૂપ, કર્મ સ્વરૂપ કઈ પકડાય એમ, એવું છતાં છે આ નિરંજન વિચાર. આ બધું વિચારવાનું છે. આપણે કેમ શું વિચારવું? સ્વાધ્યાય કર્યું, શું વિચાર વાંચી લીધું, શું વાંચી લીધું, વિચાર્યું શું? આવું એક અસ્તિત્વ છે, આ છે એ સત છે, આ જે છે તે સત છે, અને એ ઉપાસ્ય છે. મારે ઉપાસના કરવાની છે આ મારું જે સ્વરૂપ છે પૌદ્ગલિક દૈહિક, એનાથી ઉપાસના મારે આ નિરંજન સ્વરૂપની કરવાની છે. કારણ કે છે અને એ વાત શંકરાચાર્ય જેનું જે શ્લોક છે છ આપણે ગાત પદ, ન પુણ્યમ ન પાપમ છે ને, ન ભોજનમ ન ભોજન, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની શિવોહમ, એ શિવ હું છું, શિવોહમ શું શું નથી એનું આખું આપ્યું છે. પેલી કડીથી શરૂ કરે તો છેલ્લે સુધી છ ગાડીઓની અંદર પોતે શું, અને એ નથી તે આપણને એમ થાય કે કઈ નથી, પછી હવે રહ્યું શું બાકી? મંત્ર નથી, ગુરુ નથી, ભાઈ નથી, બેન નથી, પુણ્ય નથી, પાપ નથી, અંગ નથી, પ્રત્યંગ નથી, ક્રોધ નથી, માન નથી, માયા નથી, બધું લખ્યું છે એને, કઈ નથી, જન્મ નથી, મૃત્યુ નથી, બધું અંદર એક એની અંદર આવે છે. જુઓ આ જ્ઞાની પુરુષોએ આ નિરંજનને અથવા અલક્ષ્ય એવા આત્મ સ્વરૂપ અથવા પરમાત્મા સ્વરૂપ, આ શુદ્ધ આત્મા છે. આ શુદ્ધ આત્મા કેવો છે? તો કે જગતની અંદર તમને દેખાતું જે કંઈ છે એ કંઈ નથી. અને એ જ વેદની અંદર શરૂ કર્યું છે કે એટલી એટલી વાત મૂકીને પછી ઓલો ગુરુ એમ કે નેતી નેતી નેતી, આય નહીં આય નહીં સાહેબ, આ એ નહીં, આ એ નહીં, એટલે પછી ઓલાને થાય ને કે આઈની આઈની તમે છે શું? તો કે તું અનુભવ કર, હકીકતમાં તો તું તો છે શું? તો કે તું ઈ ત્યારે તે તું છું સોહમ. પેલા તો પૂછે કે તે શું છે? તો કે તત્વમસી તત્વમસી, તે તું જ છે. હવે તું ઉપરથી પછી ક્યાં આવે? સોહમ એ હું જ છું. અને પછી સૂત્ર આવી ગયું અહમ બ્રહ્માસ્મિ, હું શુદ્ધાત્મા છું. અહમ બ્રહ્માસ્મિ એટલે હું શુદ્ધાત્મા છું. આ એક વર્ણન, એક સ્વરૂપ, રૂપી કે અરૂપી, દ્રવ્ય કર્મ કે ભાવ કર્મ, નો કર્મ, એક હું નથી. એટલે પરમાનંદ પંચવીસ કહેવા, બેન આખું બહુ અભ્યાસ કરેલો છે, એમાં આવે કે દ્રવ્ય કર્મ વિવર્જિત ભાવ કર્મ વિરહિત, બધા જ કર્મથી રહિત, નો કર્મથી રહિત એવું મારું સ્વરૂપ છે. હવે આ વિચારવું તો શું વિચારવું? એટલે પછી આપણે વિચારણા કરી દી બંધ. જ્યાંથી શરૂ કરવાની છે ત્યાં બંધ કરી દેવાનું, ચોપડો બંધ કરી દે, પતી ગયો, આજનો સ્વાધ્યાય મારો પૂરો થઈ ગયો, ભાઈ હવે શરૂ થયો, આત્મખોજ હવે શરૂ થઈ, ખોજ પિંડ બ્રહ્માંડ કા પત્તા તો લગ જાય, હવે તું કર. અને પછી પૂછે પિંડસ્થ ધ્યાન કેવું, આ પિંડસ્થ ધ્યાન કે આની અંદર જ આ એક દેખાય છે, હું નથી છતાં એ હું છું, માથાના વાળથી પગના નખ સુધી હું નથી અને છતાં એની અંદર જ રહેલો આ બધું નથી કેનાર, જાણનાર, પ્રકાશિત કરનાર કે આ હું નથી, એ જ હું. સો આ ધ્યાનની પ્રક્રિયા, આ વિચારની પ્રક્રિયા, સ્વ અનુભૂતિની પ્રક્રિયા, સ્વાનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર, એ ધીરે ધીરે થાય. થોડો થોડો વિચાર થાય એટલે આ ખૂબ પરમાત્મા પ્રકાશ કહે છે કે જીવ સાધનામાં પરમાત્મા સ્વરૂપ સાથે એ જોડાય એની સાધના. એટલે એને અહીંયા નિરંજન સ્વરૂપ ઉપર ત્રણ ગાથાઓ આપી દીધી. આપણે તો આગલી ગાથામાં નિત્ય અને નિરંજન આવી ગયો, જવા દે. કોઈ વસ્તુ નથી, આને કહેવાય છે નિશબ્દ પરમાત્મા, શબ્દાતીત છે. આ અધ્યાત્મની અંદર આ મોટામાં મોટું એનું રહસ્ય આ છે કે કેવી રીતે આ પરમ તત્વને ઓળખવું, તો કે એ શબ્દાતીત છે, વર્ણાતીત છે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે, પણ એ અનુભવમાં જવા સુધી આ વિચાર સુધી તું જા. આપણી મુશ્કેલી શું છે કે અનુભવની ભૂમિકા સુધી પણ આપણે જતા, કારણ કે શબ્દની ભૂમિકા સમાપ્ત થાય એટલે આપણી ભૂમિકા પૂરી થઈ ગઈ. વિચારણા છે એ પોતાનો આધાર થયો, અંતરમાર્ગ થયો, અંતર કરીએ વિચાર એનો અનુભવ થાય છે. સાહેબ મને ક્યારે થાય છે? આત્મસિદ્ધિનો શિષ્ય જવાબ આપે છે કે આત્માના અસ્તિત્વના આપે કહ્યા જે પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરીએ વિચાર. આ બુદ્ધિથી કર્યો ત્યાં સુધી તો આત્મા જેવી કોઈ ચીજ જ નથી, ને કંઈક માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય. એ ગુરુ મુકોલપ બધિયા, તમે ક્યાં આવડે રવાડે ચડી ગયા? શિષ્ય જબરો છે ને, અને આપણે એ જ શિષ્ય છીએ, પણ એની પહેલી ભૂમિકાથી આપણે આગળ વધવા તૈયાર. ગુરુ તો ધીરે ધીરે એક એક પગલે કહે છે તને અનુભવ થશે, અનુભવ થશે, તો વિચાર કર, પ્રતીતિ થશે. પાંચમા પદ પછી એ કહે છે ઉપાય નથી, તોય કહે છે તને થશે, તું વિચાર કર તો થશે. સર્વાંગીણ વિચાર કરજે, એકાંગી વિચાર કરીશમાં તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. તું સર્વાંગીણ છ છ પદનો વિચાર કરજે. આ વિચાર ન કરીને મૂકી દે, શબ્દથી વાત પૂરી કરીશ. અરે શબ્દથી તો શબ્દાતીતમાં જવા માટેની ભૂમિકા સુધી પહોંચવા માટે શબ્દ છે, અને આપણે શબ્દ પૂરા થયા એટલે આપણો સ્વાધ્યાય, આપણું ધ્યાન, આપણી સાધના, હવે આપણે કંઈ કરવાનું. બહુ મુશ્કેલી એટલે સમજ નથી પડતી. અંતર માર્ગની સમજ આવવી જોઈએ કે આ જ્ઞાનીઓ શબ્દ દ્વારા સંકેત શું કરે છે. શાસ્ત્રને નહીં પકડો, શાસ્ત્ર જેનો સંકેત કરે છે એને પકડો. શાસ્ત્ર તો આંગળીથી ચંદ્ર બતાવે છે, અને આ આંગળીને પકડીને બેઠા છે. હવે એને ચંદ્ર તરફ તો ક્યારેય જાતું જ નથી, બસ એને આંગળીનું સ્વરૂપ જ્યારે પૂછો ત્યારે એમ કે શાસ્ત્ર આમ કે છે, આમ કે છે, આમ કે છે. અરે એને તો બતાવ્યું, સંકેત આપ્યો, સંકેતને અંતિમ અવસ્થા નહીં સમજો. જે સાંકેતિક છે તો ઉપર છે, એનાથી પર છે. એટલે એ ટેવાયેલો તો અનાદિકાળથી આ જ છે, હવે એની અંતરદ્રષ્ટિ ખુલે. ગુરુની વ્યાખ્યામાં શું કીધું? અજ્ઞાન જ્ઞાનામ જન નેત્ર ઉન, મારા નેત્રો જેને ખોઈલા, મારા ચક્ષુ જેને ખોઈલા, તો કયા ચક્ષુ? અંતરચક્ષુ. પદ બોલે છે ને પ્રભુ, મારા ચક્ષુને ઉગાડો, ચર્મ ચક્ષુ એને ઉગાડો, અંદર લોચન્યા ખોલો, ઉન્મિલ કરો, અંજન કરો જ્ઞાનનું, દ્રષ્ટિનું. અને એ દ્રષ્ટિથી અંજન કરતા, જેમ કૃપાળુદેવે કીધું, પ્રભુ શ્રીને દ્રષ્ટિ આપી, આપ્યું શું? વસોમાં. સૌભાગ્યને દ્રષ્ટિ કરાવી ઈડરમાં, આપ્યું શું? એને બધી વસ્તુ હતી. ભાઈ જે કંઈ છે એ અહીંયા જ છે, પણ તને દ્રષ્ટિ નથી, પકડાતું નથી, આગળ વધ. એટલે અહીંયા સરસ એક જ ત્રણ ગાથામાં વાત કરી મૂકી ની, એટલે અલખ નિરંજન. એ અલખ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી આ નિરંજનનું સ્વરૂપ સમજાશે, ત્યાં સુધી અલખ રહેશે, એનો લક્ષ નહીં બંધાય. અને લક્ષ્યવિહીન સાધના જો રહેશે, લક્ષ નહીં બંધાય, તો સાધના સાધનાના ઠેકાણે એક વ્યવહાર, એક ક્રિયા, એક વિધિ, એક કર્મકાંડ, એથી આગળ વધી શકાશે. પિંડ એટલે શરીર, એમાં જ છે. એનો વિચાર કરતા કરતા તું એમાંથી જે નથી એ પકડી લે છે, કેમ કે એમાં છે એ કે છે. હવે હું આ શરીર છું એમાં આપણને કોઈ શંકા નથી, એની પ્રતીતિ પૂરેપૂરી છે. હવે કે જે એક એક અંગનો વિચાર કર્યા પછી, જેમ આપણે હાથ નોંધ ની અંદર પહેલા જ વાક્યમાં મૂકી છે કે દરેકે દરેક વસ્તુ તે હું નથી, એનાથી આત્માને વયાવૃત કર, એટલે છૂટો કર, છૂટો કર. એ છૂટો કરવામાં એક એક પાર્ટસ બોડીને આપ્યા છે કે આ હું નથી, આ હું નથી. કેટલા પાર્ટસ આપ્યા છે ખબર છે? ડોક્ટરને પણ આટલા નહીં, એનાટોમીમાં નહીં ખબર હોય એટલા પાર્ટસ હાથ નોંધમાં કૃપાળુ દેવે હાથ નોંધ એકમાં પેલે નીચે ફૂટ નોંધમાં આપ્યા છે. જ્યારે જ્યારે વિચાર થાય કે મારે શું કરવું, તો વાંચને જરા, વાંચી લીધું એમ નહીં, એ તો એ વાત પૂરી થઈ, એનો કોઈ હિસાબ નથી દેવાનો કોઈને. એ જ્યાં સુધી નથી પકડાયું ત્યાં સુધી ફરી 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 ફરી, અને સ્વાધ્યાયના અંગની અંદર પુનરાવર્તન, પુનરાવર્તન ક્યાં સુધી કરવું? જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી. સાહેબ મારે શિષ્ય જ રહેવાનું જિંદગીભર, ક્યાં સુધી શિષ્ય રહેવાનું? જ્યાં સુધી તારામાં ગુરુતા ન પ્રગટે ત્યાં સુધી, તું તારો ગુરુ ન થાય ત્યાં સુધી તારે શિષ્ય તરીકે રહેવું પડશે. પરમ ગુરુ તું તારો જ ગુરુ થઈશ. મારે દીવો લઈને ક્યાં સુધી ફરવું? તારો અંદરનો દીવો જાગ્યો નથી. આ બધા બહારના દીવા છે, શાસ્ત્ર દીવો છે, ગુરુ દીવો છે. ક્યાં સુધી એનો લક્ષ શું છે? એને પોતાનું જે સ્વયં જ્યોતિ છે એ પ્રગટ થાય, પછી આ બધા આલંબનો આપણી એની મેળે છૂટી જશે. એને કઈ, અને આ તો છોડશે ક્યારે ને, એની ચર્ચા અત્યારે શરૂ કરશે. એક પણ પ્રગતિ કર્યા વિના આને ટેવ કેવી છે? એ ગુરુ પછી રાખવા કે છોડવા? મૂકને લપતો પેલા અહીં સુધી જાતો ખરો, છૂટી જશે ભાઈ. હાથમાં હીરો આવ્યા પછી કાચ છોડવો કે નહીં? ઘા કરે. હાથમાં સરસ મજાનો પદાર્થ આવે તો છોકરો નાની વાતને છોડી દે છે. આ જગતનો નિયમ છે, પણ એની ચર્ચામાં એને એટલી મજા આવે છે કે શાસ્ત્ર રાખવાને, આ રાખવું ને, ગુરુ રાખવાને, આનું આમ કરવું ને તેમ, એ બધામાં એટલી જેટલી મજા આવે છે, એટલું સ્વરૂપની વિચારણામાં એ આગળ વધી શકતો. જ્ઞાની કે છે એ વિચારીશ તો આ બધા જવાબ તને આપોઆપ મળી જશે. 299માં શું કીધું છે ખબર છે? કે આ યાદ કરશો, એક સરસ શબ્દ છે આપણી જે વાત ચાલે છે ને એ જ. આ તો કૃપાળુ દેવના શબ્દો કહીએ તો આપણને જરા બેસે, અને જો પકડાય અને કાયમી બેસી જાય તો. ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ,
ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે,
જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં, અને એ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી, લક્ષ આવો પ્રવૃત્તિ ગમે તે આવે, ક્રિયાની આવે, જપની આવે, તપની આવે, વ્રતની આવે, ગમે તે આવે, એ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, પછી સમજાતું જાય છે. કેવી શૈલી! કોઈ ગૂઢ શૈલી શાસ્ત્રની નથી, કોઈ અહીંયા નથી, સમજાય છે અને સમજાતું જાય છે. તું લક્ષ ઉપર પ્રવૃત્તિ કરતો બધી પ્રવૃત્તિ જે કરી હશે, પછી રાખવી ન રાખવી, છૂટશે નહીં છૂટે, ચિંતા કરમાં પ્રભુ, આ લક્ષ છોડીશમાં, લક્ષ છોડીશમાં. એમાં શું કીધું? અને આ તો આપણે જાણીએ છીએ, આ તો આપણે જાણીએ છીએ. આજે વાત સ્વાધ્યાયમાં આવીશું, અમને જ જાણતા કે આ ત્રણે ત્રણ ગાથા જે છે એ નિરંજન નથી, એમ મને ખબર છે. એ નથી માંથી અસ્થિમાં તું જઈ શકે છે કે કેમ? કેમ કે હવે શરૂ થયું. સરસ, કોઈ પ્રશ્ન? નિરંજન શબ્દ સમજાયો, અલખ નિરંજન પકડાયો, આ લખ લક્ષ્ય અને લક્ષ્ય ઉપર કરીશ, શું કરવું શું ન કરવું એ તને સમજાશે અને સમજાતું જશે, ઉતાવળ કરીશ. માં આને તો પૂરેપૂરું સમજાય પછી નક્કી કરવું છે, કરવું કે ન કરવું. આગળ સરસ 22મી ગાથા.
ધ્યેય ધારણા યંત્ર કે મંત્ર ન જેને જાણ, મંડળ મુદ્રા પણ નહીં, દેવ અનંત પિછાણ. જેને કુંભક પૂરક તથા રેચક નામવાળી ધારણા નથી, જેને મૂર્તિ આદિ કોઈ ધ્યેય ધ્યાન કરાવ યોગ્ય નથી, જેને અક્ષરોની રચનારૂપ સ્તંભન મોહન આદિ સંબંધી યંત્ર નથી, જેને અનેક પ્રકારના અક્ષરોના ઉચ્ચારણરૂપ મંત્ર નથી, જેને જળમંડળ વાયુમંડળ અગ્નિમંડળ તથા પૃથ્વીમંડળ આદિ મંડળ નથી, જેને ગારુડ મુદ્રા જ્ઞાન મુદ્રા આદિ મુદ્રા નથી, તેને અનંત જ્ઞાન આદિ વાળો પરમાત્મા તું જાણ. અતિન્દ્રિય આત્મિક સુખના આસ્વાદથી વિપરીત એવા જીવા ઇન્દ્રિયના વિષયોને જીતીને નિર્મોહ શુદ્ધ ભાવથી વિરુદ્ધ એવા મોહભાવને તજીને અને વિતરાગ સહજ આનંદરૂપ પરમ સમરસી ભાવમય સુખરૂપી અનુભવના શત્રુ એવા નવ પ્રકારના અબ્રહ્મનો તથા નિર્વિકલ્પનો સમાધિના ઘાતક મનના સંકલ્પ વિકલ્પોનો ત્યાગ કરીને હે પ્રભાકર ભટ્ટ, તું શુદ્ધ સહજાત્મનો અનુભવ કર. કહ્યું છે કે ઇન્દ્રિયોમાં જીભ બળવાન છે, દાન આવરણ આદિ આઠે કર્મોમાં મોહ કર્મ બળવાન છે, પાંચે મહાવ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત પ્રબળ છે, અને ગુપ્તિઓમાં મનોગુપ્તિ પાડવી કઠણ છે. આ ચારે વાતો કઠણાઈથી સિદ્ધ થાય છે.
હજુ પરમાત્માનું સ્વરૂપ બતાવે છે, પરમાત્માનું સ્વરૂપ એટલે કોનું? પોતાના શુદ્ધાત્માનું. શું નથી? ચાલો શું શું આવ્યું જો, હજી નકાર જ આવે છે. આ ધારણા એટલે પ્રાણાયામની આખી વાત કરી, કુંભક પૂરક રેચક, પછી જેને મૂર્તિ આદિ કોઈ ધ્યેય નથી, પછી
અક્ષરો અને સ્તંભની આવી રચનાના કોઈ યંત્ર નથી, અક્ષરોના ઉચ્ચારણનો એને કોઈ મંત્ર નથી. અને જલમંડળ, પૃથ્વીમંડળ, અગ્નિમંડળ, પૃથ્વીમંડળ આદિ કોઈ મંડળ નથી અને કોઈ મુદ્રા પણ નથી. યોગ માર્ગની અંદર આ બધી વસ્તુ આવે છે, એ બધી સાધનાના, આ બધા સાધનોના સ્વરૂપ છે. સાધકની મુશ્કેલી એ છે કે આ સ્વરૂપને જીતી શ્રી માનીને બેસી જાય. કોઈ ચક્કરમાં ચડે તો બસ ચક્કરમાંથી જ નવરો ન થાય, પણ એમાંથી બ્રહ્મ પકડવાનો જે ન પકડે. એમ આ બધા જે છે, યંત્રવાળો યંત્રમાં છે, મંત્રવાળો મંત્રમાં છે, મંડલવાળો મંડલમાં છે, ધ્યેયવાળો ધ્યેયમાં, મૂર્તિવાળો મૂર્તિમાં, માળાવાળો માળામાં, દરેકમાં પડે. એ સાધન છે. એ કે છે એ પરબ્રહ્મ એ નથી. ત્યારે આ એમ કે બસ મારે આ મળી ગયું, બસ હું પરમાત્માની સાથે એકરૂપ છું. તું એકરૂપ, તારી એકતા એ ખોટી છે. ત્યાં સાધન સાથેની એકરૂપતા એ સાધન પ્રત્યેનો રાગ છે. સત સાથેનું અનુસંધાન નથી. એટલે યંત્ર કેટલી બધું યાંત્રિક માર્ગ છે અને કેટલી બધી આની અંદર આ છે તે છે, અનેક પ્રકારની આ બધા માર્ગ હોઈ શકે છે. કેમ કે યોગના પ્રકાર કેટલા? અનંત, અસંખ્ય અને અનંત. એટલે ભાનુવીજી મહારાજ ત્યાં આવ્યા ત્યારે વાત કરી હતી ને કે પાર્વતીજીએ શંકરને પૂછ્યું કે યોગના પ્રકાર કેટલા, તો શંકર કે 1,25,000 તો હું જાણું છું, એથી ઉપર હોય બીજા વધારાના તો બ્રહ્માજીને પૂછજો. નારદ ગીતાની અંદર, અરે નારદ ભક્તિ સૂત્રની અંદર એ વાત આવે, નારદજી દ્વારા ક્યાંક કેટલા યોગા જગતમાં. તો આવા યોગ હવે આ જુદા જુદા પ્રકારની ચાલે છે અને દરેક એમ મને છે કે શ્રેષ્ઠ બેસ્ટ આ છે તે છે ને આ જ આત્મા, આત્મા નથી, આ પ્રકાર છે. આત્માને પામવાનો, શુદ્ધાત્માને પામવાનો, પરમાત્માને પામવાનો. જો તને લાગુ પડે તો તારા માટે યોગ્ય, તને લાગુ ન પડે તો કાંઈ અર્થ નથી. પછી એનો મહિમા ગાયા કરી, ભાઈ મારી અપેક્ષા એ મહિમા બરોબર છે, આની અપેક્ષા એનો મહિમા કાંઈ નથી. આ પણ વિવેક આપણામાં ન હોય તો શું કરવું? મને જે વાત અંતરમાં લઈ જાય એ મારા માટે ઉપકારી હોય, બીજા માટે ન પણ. એમ અહીંયા ધ્યેય ધારણા યંત્ર મંત્ર મંડળ મુદ્રા આ બધું જ મૂક્યું છે. એ કે છે આ કોઈ પરમાત્માનું સ્વરૂપ. જો આ નેતિમાં આવેલા ને, હવે આ માનીને પછી કે મારે કઈ કરવું નથી, સમજાવણું શું? તો કે એક વસ્તુ નથી, મુકલપ. તો એમાંથી જ મળશે એ સમજવું પડે. સરસ વાત મૂકી છે. વાત એમાં છેલ્લે શબ્દમાં એટલે વિશ્લેષણ કરીને કહે છે કે આ બધી વાતો કઠણાઈથી સિદ્ધ થાય છે. એમાં કઠણાઈ શેની છે? કઠણાઈ સાધનાની છે. અને કઠણાઈ શું છે? કે રૂપીથી અરૂપી તરફ જવું છે, દ્રશ્યથી અદ્રશ્ય તરફ જવું છે, મૂર્તમાનથી અમૂર્ત તરફ. આ કઠણાઈ છે. હમણાં રૂપીથી રૂપીમાં જવું હોય તો વાંધો, કઠણાઈ ત્યાં આવીને ઉભી રહી છે. એટલે સાધના કઠિન છે. ઇન્દ્રિય ગમ્યમાંથી અતિન્દ્રિય વાતને પકડવી છે અને સાધના ઇન્દ્રિયથી કરવી છે. ઊંચા નથી આવને, અવલંબનથી દ્રષ્ટિ નથી પકડાતી. અવલંબન સેના માટે? એની જાગૃતિ છૂટી જાય છે. અવલંબન લીધું તો મારું અવલંબન મેં લીધું, સમજો પૂજાનું લીધું, માળાનું લીધું, જાપનું લીધું, યંત્રનું લીધું, ધ્યાનનું લીધું, ધારણાનું લીધું, સેના માટે લીધું? એ જે લેવું છે લક્ષ, એ લક્ષ ચૂકાઈ ગયું, એ લક્ષથી પોતે છૂટી ગયો. કેમ કે આની અંદર એટલો ઓતપ્રોત થયો. હવે અહીંયા પણ જો એને રાગભાવ જાગે,
મમત્વનો ભાવ જાગે, સાધનામાં પણ મમત્વનો ભાવ જાગે તો ત્યાં રોકાઈ જાય, ત્યાં પ્રીતિ અપ્રીતિનું કારણ થાય. તો આ બધી વસ્તુ તો આ તત્વથી જુદી છે. આગળ આવ્યું કે આ નિરંજનની વાત છે, એમાં તું કસાઈ ક્યાં લાવ્યો, રાગદ્વેષ ક્યાંથી આવ્યા, મતાગ્રહ આગ્રહ આ ક્યાંથી આવ્યા? તો માર્ગ વિવેકનો છે. કઠણાઈ જે આવે છે એ વિવેકની આવે છે કે જીવ સત ને અસત, હવે જ્યાં સુધી સંજ્ઞાની ભૂમિકામાં છે ત્યાં સુધી વિવેક થઈ શકતો. તો વિવેક માટે કઈ ભૂમિકામાં જવું પડે? પ્રજ્ઞા. સંજ્ઞાથી, સંજ્ઞા એટલે ઇન્દ્રિયો દ્વારા જે આપણી જાણકારી થાય એ બધું જ્ઞાન સંજ્ઞા આધારિત. દરેક જીવને સંજ્ઞા છે, દરેક ગતિના જીવને સંજ્ઞા તો છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન, પરિગ્રહ આ બધી સંજ્ઞાઓ છે. ઓઘ સંજ્ઞા, આવી 10 પ્રકારની સંજ્ઞા, 4 પ્રકારની, 10 પ્રકારની, 25 પ્રકારની. પછી શાસ્ત્રકારોએ સંજ્ઞા જુદી જુદી પ્રકારની સંજ્ઞાઓ આપી છે. અને દરેક પ્રાણીને, જીવજંતુને પણ એની સંજ્ઞા છે. કીડીને કેવી સંજ્ઞા છે? ગમે ત્યાંથી ખોરાકને શોધી લે છે. શ્વાનને કેવી સંજ્ઞા છે? જીવ સંજ્ઞામાં છે, કોઈ પણ ગતિમાં હોય, કોઈ પણ શરીરમાં હોય, સંજ્ઞા છે. પ્રજ્ઞા કેને છે? મનુષ્યમાં જેને સદવિવેક જાગ્યો છે એ જીવ સંજ્ઞામાંથી પ્રજ્ઞામાં. આનંદ ગંજી મહારાજે કહ્યું કે પ્રજ્ઞા છીડ નિહાળ. હે પ્રભુ, આ શરીર, દેહ ને આત્મા જુદા છે, આ જાણવું કેવી રીતે? પદ છે ને પ્રજ્ઞા છીણી, ફાડો એના 2 ભાગ કરો. સાહેબ શેનાથી ફાડવા? શરીર પૂરું થાય છે અને આત્મા શરૂ થાય છે, બસ ત્યાં મોર લગાવો બરાબર. પ્રજ્ઞા છીણી. સમયસારમાં ભગવાન કુંદકુંદાચાર્યજીએ કહ્યું કે આ જીવને આ દેહ એવો લખ જાગ્યો ને, એ ક્યારે જાગે? તો કે પ્રજ્ઞા વડે જાણી શકાય. જીવ જાણ જે તે પ્રજ્ઞા વડે. જીવને પ્રજ્ઞા સિવાય બીજું કોઈ માધ્યમ નથી જાણવાનું, કારણ કે એકમેક થયેલા છે જીવ અને જળ. હવે એમાં એનો સાંધો ક્યાં છે એ પકડાય તો છીણી કામ આવે. છીણી શું કરે? 2 ફાડિયા કરે, 2 દ્રવ્યને જુદા કરે. બંને દ્રવ્યો નિજ નિજ રૂપે, પણ સાંધો પકડાય નહીં અમારે તો થાય કે એમને એમ થાય? કેટલાય પદાર્થો એવા હોય છે કે એની બરોબર તળ, સાંધ, એનું રહેણ, એનું કુદરતી પકડાય, પછી તમે કાપો તો એ બરોબર છૂટા પડી જાય, અથવા તો એના તમારે જે પ્રકારનો આકાર જોઈએ તો એ મળે. એ સાંધો પકડાય કે ક્યાંથી એની શરીર ક્યાં પૂરું થાય છે અને ચૈતન્ય ક્યાં શરૂ થાય છે, આ સર્જનને ખબર પડે? એ કાપકૂપ કરે એને ખબર પડે? તો વાડ કાપનો તો નિષ્ણાત છે, પણ એની પાસે રહેલું જે કંઈ કાતર છે એ આ છીણી નથી, કેમ કે એની પાસે ગજવેલની કે લોખંડની સ્ટીલની કાતર છે. આ પ્રજ્ઞા વિવેકની છે. એ છીણી શેની છે? વિવેકની છે, કોઈ ધાતુની નથી. અને હથોડો કોનો છે? વૈરાગ્યનો. મોહ મુદગર, શંકરાચાર્યજી મહારાજે કહ્યું, વૈરાગ્યનો હથોડો માર એના ઉપર, બંને છૂટા પડી જશે. ઘણાને નાળિયેર ફોડતા આવડે જ નહીં, એમાં કાટલી ને ટોપરું ક્યારે જુદું? છેલ્લે સુધી પોતાનો હાથ ભાંગી નાખે, એને ખબર નથી પેલા ચારેય બાજુથી એને ખોખરું કરવું પડે. તોડતા પેલા, તોડતા પેલા ખોખરું કરવું પડે, અને પછી એક જ મારે અને કાચલું જુદું, ઢોપરું જુદું. એમાં આત્માને આ દેહ આત્માને એમાંથી આત્માને કાઢવો છે ને, તો યમ નિયમ આ બધા સાધનોથી પેલા ખોખરો તો કર, ઉપશમ અને વૈરાગ્ય નથી અને આત્મા કાઢવા નીકળો છો તું, વધારાઈ ગયા સાકે આખું. જિંદગી ભર સુધી પ્રયત્ન કરે છે, એક આટલું કાચલું હોય છે ને એમાંથી ઓલી ટોપરાની કણી નીકળતી. હે, હાથમાં છડી ખૂચી જાય આનો એની યુક્તિ છે. આને કહેવાય યુક્તિ. યુક્તિ એ છે કે પેલા દેહ થી આત્માને ખોખળો કરી નાખ. આ વ્રત નમ તપ જપ ક્રિયાકાંડ એનાથી શરીરથી હું તે નથી, હું તે નથી પાક્કું કર, અને પછી એને માર, એ ઉડી જશે. અને તું જે છે એવું મીઠું ટોપરું ખાધે પછી બસ કઈ ના છે. આખી વાત સાધનાની અહીંયા આવીને ઉભી રહે છે. ચાલો 22મી ગાથામાં કઈ પ્રશ્ન? એક એક આ પરમાત્માનું સ્વરૂપ જ છે, ચાલુ છે હજુ પરમાત્માનું સ્વરૂપ જ.
વેદ શાસ્ત્ર ઇન્દ્રિયથી જીવ ન જાણ્યો જાય, નિર્મળ ધ્યાન તણો વિષય અનાદિ આત્મરાય. જે વૈદ શાસ્ત્રો તથા ઇન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી, પણ જે પવિત્ર ધ્યાનથી ધ્યાનનો વિષય છે, તે જ આદિ અનંત રહિત પરમાત્મા છે. વેદ તથા શાસ્ત્ર શબ્દરૂપ છે અને આત્મા તો શબ્દાતીત છે, તે શબ્દોથી કેમ જણાય? ઇન્દ્રિયો અચેતન છે તો આત્માને જાણી શકતી નથી, આત્મા તેઓનો જાણનાર છે. માટે પરપ્રદાથો આત્માને ક્યાંથી જાણે? નિર્મળ ધ્યાન દ્વારા જ પરમાત્મા જણાય છે. વેદની પંડિતાઈ જુદી છે, એમાં તેમ શાસ્ત્રનું પંડિતાઈ પણ જુદું છે. જ્યારે પરમાત્મા તત્વથી એથી જુદું છે અને લોકો અન્યથા ક્લેશ કરે છે.
બસ આ 23મી ગાથા શું કહે છે? 23મી ગાથામાં પરમાત્માના સ્વરૂપ વિશે.
એટલે જ પરમાત્મા આપણે જાણવું હોય તો વેદ અને શાસ્ત્રો આપણે જાણીએ અને ઇન્દ્રિયથી જાણવામાં નથી આવતો એ, પણ આપણો પોતાનો ધ્યાનનો વિષય અને અંતર નો વિચાર કરીએ આપણે પોતાનો, તો જ પરમાત્મા જણાય છે. પછી જેમ કીધું એમ વૈદ અને શાસ્ત્ર શબ્દરૂપ છે, પણ આત્મા તો શબ્દાતીત છે, તે આપણે શબ્દોથી કેમ જાણીએ? એને જાણવા માટે આપણે ઇન્દ્રિયો પણ કામ નથી આવતી, અને આત્માને જાણવા માટે પરપ્રદાતો આત્માને ક્યાંથી જાણે? એના માટે તો નિર્મળ ધ્યાન જ જરૂરી છે, અને એ નિર્મળ ધ્યાન કરીએ તો જ આપણે પરમાત્માને જાણી શકીએ. ધ્યાન એકદમ શુદ્ધ હોવું જોઈએ, આપણે એમાં ને એમાં જ મગ્ન હોય એ ધ્યાનની અંદર, તો જ કરી શકીએ. અને પાછી કહે છે કે જે આપણે વૈદ અને પંડિતાઈની આપણે વાત કરીએ છીએ, એમાં તો શાસ્ત્રનું અને પંડિતાઈનું જ પણ જુદું થાય છે, અને પરમાત્મા તો તેનાથી સાવ જુદું જ છે. અને પણ લોકોને તે ખ્યાલ નથી આવતો, ને આપણે બે વસ્તુની સાથે આપણે ક્લેશ કર્યા કરીએ,
લોકો દુઃખી થાય છે, ક્લેશના પરિણામોની અંદર સતત ચિંતિત. વાત સરસ મૂકે છે કે શાસ્ત્રથી પરમાત્મા તત્વ જુદું છે, શાસ્ત્રમાંથી શાસ્ત્રથી જાણી શકાય, શબ્દથી જાણી શકાય, પણ શબ્દ તે પરમાત્મા તત્વ નથી. ઇન્દ્રિયોથી સાધના થઈ શકે, પણ ઇન્દ્રિયો તે શુદ્ધ આત્મતત્વ નથી. એટલે કે જે વેદ શાસ્ત્રો ઇન્દ્રિયો એનાથી જીવન જાણ્યો જાય, જો એને જ એમાંથી જ માનીએ તો ક્યારેય બની શકશે નહીં. એનાથી પરમાત્મા તત્વ તો તેથી એ જુદું છે, અને એ તો પવિત્ર ધ્યાનનો વિષય છે, અને એ ધ્યાનના વિષયમાં બધું જ પર અવલંબન છૂટી જાય અને કેવળ આત્મા જ જેના ધ્યાનમાં રહે. ધ્યાનનો સર્વોત્તમ પ્રકાર કે જેમાં આત્મા મુખ્યપણે વર્તતો હોય. 416 પત્ર. તો આ ધ્યાનનો, આ આત્મ સ્વરૂપનો માર્ગ, અનુભૂતિનો માર્ગ ધ્યાન છે. અને આ બધું ત્યાં સુધી આત્માનું જ્ઞાન મળી શકે, પણ પ્રત્યક્ષ પ્રાપ્તિ તો ધ્યાનથી જ થાય. બધા જ માધ્યમો આત્મા સંબંધી આપણને લક્ષ્ય કરાવી શકે, આત્મ સ્વરૂપ વિશેની આપણી ધારણા સ્પષ્ટ કરી શકે, પરંતુ એનો પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો પવિત્ર. એટલે સાધન ઉપરનું ધ્યાન નહીં, સાધ્ય ઉપરનું ધ્યાન. વિકલ્પ રહીત એટલે આત્માનો, વિકલ્પમાં પાછું આત્માનો વિકલ્પ તો હોવો જોઈએ. ના ના ના, આત્મા ના, એ લક્ષ્ય થયું એનું, લક્ષ્ય આધારિત. આત્મા વર્તતો હોવો જોઈએ, મારે આત્મા પ્રાપ્ત કરવું છે, આત્મા સાથેની વાત છે, એ જોઈ નહીં, પોતાના લક્ષ્યથી ચૂકે તો પછી કોઈ માર્ગને દિશા જ નથી. એટલે અહીંયા વાત મૂકી છે પવિત્ર ધ્યાન, નિર્મો ધ્યાન, લક્ષ્ય આધારિત ધ્યાન અથવા ધ્યાનનો એ પ્રકાર. પણ સમજવાની વાત એ છે કે જ્ઞાન અને ધ્યાનમાં ક્યાં ફરક આવે છે. જ્ઞાનથી પદાર્થની, વસ્તુની, તત્વની આપણે ધારણા કરી શકીએ, પણ એની પ્રત્યક્ષ અનુભૂતિ, રિયલાઇઝેશન જેને આપણે કહીએ, સાક્ષાત્કાર કહીએ, એ તો અનુભવ વિના. અને અનુભવ એનો માધ્યમ, એનો આધાર, એની સાધનાનું સ્વરૂપ એ ધ્યાન છે. અને આ ધ્યાન છે, આ તો હજી યોગની ભાષા છે. જૈન દર્શનની અંદર આ ધ્યાનની પણ જે અનેક પ્રકારની અભિધા કીધી છે, એમાં એક શ્રેષ્ઠ અભિધા જે તીર્થંકરોએ બતાવી છે, જેને શબ્દ છે કાયોત્સર્ગ. મહાવીર કાયોત્સર્ગમાં છે, ધ્યાનમાં છે. એટલે આપણે શબ્દ ધ્યાન બોલીએ કે મહાવીર ધ્યાનમાં છે. ધ્યાન અને કાયોત્સર્ગ એ શુક્લ ધ્યાનની છેલ્લો પાયો, એ જે છે એ કાયોત્સર્ગ, એ તપનો એક પ્રકાર છે, તપનો એક પ્રકાર છે. પણ આ કાયોત્સર્ગ જેવું ધ્યાનની અભિધા ધ્યાનના અસંખ્ય પ્રકારોની અંદર હજુ ક્યાંય આની અંદર એની જોડ નથી. અનપેરલ, અનમેચ. કાયોત્સર્ગનો અર્થ શું થયો? કાયાને ઘોસરાવીને ધ્યાન કરે છે. આત્માનું આત્મા વડે ધ્યાન કરું છું, હવે કાયાથી નથી કરતો. જ્યારે હું કાયોત્સર્ગ શરૂ કરું છું, ત્યારે હું કાયાના બધા જ વ્યાપારોને ઘોસરાવી દઉં છું. કાયાથી, દેહથી પર થઈને દેહાતીતને હું પકડવા પ્રયત્ન કરું છું. અને એ એવી ઉત્કૃષ્ટ સ્થિતિ છે, માટે કાયા ઉપર થતા પરિસાને ઉપસર્ગ, એનું પણ ધ્યાન હવે એ ત્યારે ધ્યાન કરનારને લાગતું પર થઈ ગયું. કાયોત્સર્ગની અદ્ભુત ભૂમિકા બહુ ઓછી સમજમાં આવે આપણને. મન વચન કાયાના યોગની ચપળતા હજુ અચપળ થવી જોઈએ. એટલે આ આપણો અનુભવ છે, બીજું શું, કેટલી જેટલા જેટલા પ્રમાણમાં આપણી સ્થિતિ થાય. પણ આપણે તો અત્યારે વાત કઈ ચાલે છે, ધ્યાનનું સ્વરૂપ, એ ઉત્કૃષ્ટ સ્વરૂપ, એને શબ્દ પ્રયોગ જૈન દર્શનમાં ધ્યાનથી પણ આ આખું ધ્યાનને સમજાવવા માટે. એટલે એ એટલું સરસ કહ્યું છે કે ધ્યાન એ એવું કહ્યું છે કે કાયાને વસીરાવી દેવી, ત્યાં સુધીની અવસ્થામાં લઈ જા. કાયાને વસીરાવી દેવા પછી કરનાર કોણ? એટલે આગમની અંદર સૂત્ર છે, સંપિક ખય અપ ગમપ એણ, જે વિપસન્યા ધ્યાન કરવા ગયા હોય એને ખબર છે, તું તારા આત્માને તારા આત્મા વડે જ જાણ. આત્માનું જ્ઞાન આત્મા વડે, આત્માથી જ થાય. એટલે હવે અત્યારે કરનાર છે કાયા, તો પ્રકાર જ એવો લઈ ગયા કે કાયાને વસીરાવી દે, હવે કહું કાયસર કર, હવે ધ્યાન કર. છેલ્લામાં છેલ્લું સાધન કાયા શરીર, અને એ શરૂ કરી દીધું અને અનર્થના પાઠ લઈ લીધા. કૌશક પહેલા એને બરોબર સ્થિર કરી દીધું કે સાહેબ બોચરાવી દઉં, પણ અંદર બધું હાલતું હતું કે હાલતું હાલવા દે. ઈચ્છિત ક્રિયા નહીં, અનિચ્છિત ક્રિયા ચાલતી હોય તેની મેળે ચાલે, એનાથી તું જુદો છું. સાહેબ શ્વાસોશ્વાસ ચાલે છે, ચયાપચય ચાલે છે, રક્તાભિસરણ ચાલે છે, જે ચાલે ચાલવા, પણ બગાસું ખાઈશ, માં ઉધરસ ખાઈશ, માં પગ આગો પાછો કરીશ, કારણ કે એ બધી ઈચ્છિત ક્રિયાઓ છે. અને આ જે થયું હોય અને થાય તો એને દોષ કીધા, અતિચાર કીધા, દોષ કીધા, એનું પ્રાયશ્ચિત કીધું. વિચાર કરો જૈન દર્શનની અંદર કેટલું પરફેક્શન. એટલે આ બધું જુદું છે, વેદ શાસ્ત્ર ઇન્દ્રિયથી જીવન જાણ્યો જાય, નિર્મળ ધ્યાન તળો, આ નિર્મળ ધ્યાન છે. કાયો સર્ગે, કેમ કે એમાં કાયાનું પણ અવલંબન. આગળ
ગાથા નંબર 24, કેવળ દર્શન જ્ઞાનમય, કેવળ સુખ સ્વભાવ, કેવળ વીર્યમય ગણો સર્વશ્રેષ્ઠ સદભાવ. જે કેવળ દર્શન અને કેવળ જ્ઞાનમય છે, એટલે કે જેને પરપદાર્થનો આશ્રય નથી, પોતે પરના આધાર વિના સમસ્ત પદાર્થો તથા તેના ગુણ પર્યાયોને એક સમયે જાણે છે તથા દેખે છે, જે કેવળ સુખ સ્વભાવવાળા છે, જે અનંત વીર્યવાળા છે તથા જે ઉત્તમ એવા અરિહંત પરમાત્માથી પણ અધિક છે, એવા સહજાત્મ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ શુદ્ધાત્માને તું જાણ. કેવળ દર્શનનો, કેવળ દર્શન કેવળ જ્ઞાનમય છે, એટલે સિદ્ધ પરમાત્મા કેવળ દર્શન કેવળ જ્ઞાનમય છે. બધા તે સમસ્ત પદાર્થોને ત્રણ લોકમાં ત્રણેય પર્યાયોને જાણે છે, તેવા અનંત વીર્યવાળા તથા ઉત્તમ એવા અરિયંત પરમાત્માને પણ તું અધિક છે, એવા સહજાત્મ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ શુદ્ધાત્માને તું જાણ. એટલે તું તારા આત્માને જાણ. પરમાત્મા બે પ્રકારે છે, એક સકલ પરમાત્મા અને બીજા નિષ્કલ પરમાત્મા. તેમાં જે કલ એટલે કે શરીર સહિત છે તે સકલ પરમાત્મા અરિયંત ભગવાન છે, અને જેને શરીર નથી એવા નિષ્કલ પરમાત્મા નિરાકાર સ્વરૂપ અશરીરી સિદ્ધ પરમેશ્વરી છે. તેઓ સકલ પરમાત્મા કરતાં પણ ઉત્તમ છે. તે જ સહજાત્મ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ, શુદ્ધાત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે. બાકી સર્વ સર્વ હેય છે. પરમાત્મા બે પ્રકારે કયા તેની વ્યાખ્યા આપી. જે શરીરી છે તે અરિયન પરમાત્મા અને અશરીરી છે એ સિદ્ધ પરમાત્મા. પણ તેવું તારા આત્મા છે તે પરમાત્મા કરતાં પણ ઉત્તમ છે, તેનું તું ધ્યાન કર. સજાત્મ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ, શુદ્ધાત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે. એટલે તારો આત્મા જે છે શુદ્ધ, તેનું તારે ધ્યાન કરવા યોગ્ય છે. બાકી તો બધું હેય છે. મુક્ત આત્માઓ લોકના અગ્રભાવે વસે છે.
એક ગાથા પૂરી થઈ.
હાજી,
એ ગાથા અંગેનું તમારે કંઈ કહેવાનું હોય કહો, પ્રશ્ન હોય તો પ્રશ્ન વિચારીએ. એમાં પેલા ગાથાનો અર્થ આપ્યો છે. આપણે ગાથાના અર્થને આપણે અત્યારે નક્કી કર્યું છે ને કે ગાથાના અર્થને એટલે અર્થને મર્યાદિત રહો. કેવો છે આ? હવે અત્યાર સુધી નથી 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 હતું, હવે શું આવ્યું? તો ઠીક પકડાય છે. આ ગાથા બદલાઈ ગઈ, ખ્યાલ સાહેબ. આ અત્યાર સુધીની ગાથાઓમાં આ વેદ નથી, પંડિતાઈ નથી, શાસ્ત્ર નથી, બધું નથી નથી સાહેબ. હવે તો ક્યાં જો શું કરવું? હવે આ 25-24મી ગાથામાં કીધું કે એ કેવળ દર્શન અને કેવળ જ્ઞાન છે. એટલે જેને પર પદાર્થનો આશ્રય નથી, પરના આધાર વિના પોતે પોતાના પદાર્થ અને ગુણથી છે, એને દર્શન છે તો આંખની જરૂર છે, એને જ્ઞાન છે તો મસ્તકની જરૂર છે. સમજાય છે? એ અનંત વીર્ય છે તો એને દોલ અલમસ્ત શરીરની જરૂર છે, અંગોપાંગની. ચાલો ચલીએ આપણે આત્માની અંદર. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ. સુખ માટે એને હૃદયની જરૂર છે. અરે સ્વયં છે એ, આ બધા ગુણ સ્વરૂપ છે. આ બધા એ ગુણ પર્યાયો બધી પોતાની એના મય છે. અને એક સમયે એની આ બધી પર્યાયો એના સ્વભાવમાં છે, એના વર્તનમાં છે. પ્રત્યેક સમયે જ્યારે બધાનો પરનો આશ્રય છૂટી જાય ત્યારે પોતે સદા આનંદમય, નિત્ય જ્ઞાનમય, નિત્ય દર્શનમય, નિત્ય આનંદ, અવ્યાબાધ સ્વરૂપ. હવે એને કોઈ એના જ્ઞાનને, દર્શનને, સુખને, વીર્યને કોઈ બાધા પહોંચાડી શકે. અનંત ચતુષ્ટય પ્રગટ્યું અરિયન પરમાત્મા. જગતનું કોઈ કર્મ એવું નથી કે હવે એના આ શક્તિમાં, એના સામર્થ્યમાં, એની સત્તામાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો કરી શકે. તું છો મોક્ષ સ્વરૂપ એમ છું, અનંત સુખનું તું ધામ છું. આવો હોવા છતાં હું તો દુખી દુખી થઈ ગયો. આટલા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું, આટલા પદાર્થો મેળવા, આટલો પુરુષાર્થ કર્યો, પૂછ્યું સરવાળો શું? તો કે પામ્યો. બોલતો કરો સુખ પામ્યો, સુખ અનંત. જીવ્યો અનંત જીવન, જીવ્યો સુખી થવા જીવ્યો કે દુખી થવા? સરવાળો શેનો આવ્યો? કેમ કેમ ખોટું આવ્યું? કેમ કે આ તો કેવળ સુખ સ્વભાવ વાળા છે, અનંત વીર્ય વાળા છે. હવે આ પરમાત્માનું સ્વરૂપ કેવું છે? એ કે છે એ અનંત વીર્ય વાળા છે, અરિહંત પરમાત્માથી પણ અધિક છે. એવા સહજાત્મ સ્વરૂપ, સિદ્ધ રૂપ, શુદ્ધાત્માને તું. સમય સારનો વિષય આ છે. શુદ્ધાત્મા કેવો? શુદ્ધાત્મા છે કે હવે ઘાતી કર્મ પણ નથી, અઘાતી પણ નથી, સહજાત્મ સ્વરૂપ.
તારું આત્મ સ્વરૂપ સહજ એટલે જેવું છે તેવું, સહજ જેવું છે તેવું, એની તારે આ તું છો કે જેના ગુણ છે જ્ઞાન દર્શન સુખ અને વીર્ય. ગુણ અનંત, પણ પ્રગટમાં આવે એવા, અનુભવમાં આવે એવા, તને ઓળખાય એવા, તને પ્રતીતિ થાય એવા, એવા ચાર ગુણ. એટલે અરિહંત પરમાત્માનું જ્યારે જ્ઞાનીઓએ વર્ણન આપ્યું ત્યારે શું કહ્યું? એને અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે, તમામ ઘાતી કર્મનો નાશ થયો છે. ભલે અઘાતી રહ્યા પણ એને અનંત ચતુષ્ટય પ્રગટ્યું છે, એટલે કે જ્ઞાનાવરણીય ગયા, દર્શનાવરણીય ગયા, મોહનીય ગયું અને અંતરાય ગયું. આ ચાર ગુણો પ્રગટ થતા એના બાકીના અનંત ગુણો તો છે જ, આ પ્રગટ થતા એટલે હવે શું છે? શુદ્ધ પરમાત્મા સ્વરૂપ શુદ્ધ શું છે એનો જવાબ આપણને 24મી ગાથાએ આપ્યો કે તારે એનું ધ્યાન કરવું છે તો એ સિદ્ધરૂપ છે, એ સહજાત્મ સ્વરૂપ છે અને એ કોઈના ઉપર આધારિત નથી. સમસ્ત પદાર્થો તથાના ગુણ પર્યાયોને જે એક સમયે જાણે છે અને તે પોતા પોતે પરના આધાર વિના, એને પર પદાર્થનો આશ્રય નથી, આત્મા અને દેહનો આશ્રય જરૂરી નથી. અનંત કાળથી દેહ વિના રહ્યો નથી, પણ જ્યારે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં આવે છે ત્યારે દેહના આધારની, એને દેહના આશ્રયની, એના અસ્તિત્વ માટે, એના હોવા માટે, એને જીવવા માટે, એને સુખનો અનુભવ કરવા માટે, એને જગતને જાણવા માટે, એને જોવા માટે, સાહેબ શું કરે, કેવી રીતે કરે? શું કરશું? તો કે ના, સહજાત્મ સ્વરૂપ, તારું આત્મ સ્વરૂપ જ, કારણ કે આ બધા ગુણોથી તું યુક્ત છું. આ બધું બાકીનો સંગ તો કદાચ તને આવરણ કરી દે. આ બધો સંગ છે, આશ્રય છે, એ તો શું કરે? આવરણ કરી નાખે. માટે આવરણથી પણ પર અવ્યાબાજ સ્વરૂપ તારે જોઈતું હોય તો 24મી ગાથામાં કહે છે સહજાત્મ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ એવા શુદ્ધાત્માને તું જાણ. પછી તો બે પ્રકારે પરમાત્મા કયા છે, એટલે પહેલો એ પોતે અનંત કાળથી શરીર સાથે છે, તો શરીરથી જ એ પરમાત્મા સ્વરૂપ એનું પ્રગટ કર્યું એને અરિયંત. શરીરથી જ શરીરથી પર થયો, કાયાથી જ કાયો સર્ગ થાય. કોઈ મરેલો છે કાયો સર્ગ શું કરે? જીવંત છે એ જ કાયો સર્ગ કરે, જેને કાયા છે. ખ્યાલ આવે છે? કાયો સર્ગ શબ્દ કાયા છે એનાથી તું ઉત્સર્ગ કર, અને એની અંદર બીજો છે એને પકડ. હવે કાયાથી ઉત્સર્ગ થાવ તો તું મરી જાવ, કેમ કે હું જ જો દેહ સ્વરૂપ છું, હું જ કાયા સ્વરૂપ છું, તો ગયો હું. ના, તું કાયાથી, કાયાની વિસારી માયા, તને કાયા સાથે તું નથી, તને માયા છે, મોહ છે, એ સ્વરૂપ છે તારું, અજ્ઞાનનું છે, મોહનું છે. સ્વરૂપે સમાયા એવા કાયાની આ માયા વિસારે છે, ઉત્સર્ગ કરે છે, એનાથી પર થાય છે. દેહ તે હું નથી, આ અભિધાથી કાયોત્સર્ગ કહે છે. આ ધ્યાનનો ઉત્કૃષ્ટ પ્રકાર કાયોત્સર્ગ, અને આ કાયોત્સર્ગ જો બરોબર સમજી લે શાસ્ત્રમાં કે કાયો સર્ગ કરવો તો કા નવકાર મંત્ર નો કર, કા લોગસ નો કર, બીજો નો થાય. ખ્યાલ આવે છે? તમને લોગસ નો આવડતો હોય તો ચાર નવકાર નો કરો, પણ સાહેબ નવકાર નથી આવડતો ને લોગસ, એમાં નવકાર જ સમેલિત છે. પણ એટલા માટે કીધું કે પ્રત્યક્ષ તને આ પાંચે પાંચ પદ છે એ તને શુદ્ધાત્માના છે, આ પંચ પરમેષ્ઠ છે. અને લોગસ છે એ જે 24ની અંદર તારે અત્યારે જેના શાસનમાં છીએ, દરેક કાળખંડની અંદર જીવને મુક્તિનો એક માર્ગ મળે છે, એમાં અત્યારે વર્તમાન 24 છે એની નીચે હવે આ તારો ઉદ્ધાર થાય તો થાય, નહીં તો ફરી પાછું બદલાશે. તો ત્યારે એ 24 તીર્થંકરો એ શુદ્ધ સ્વરૂપ છે, એ સ્વ સ્વરૂપને જે પામ્યા છે એનો કાયો સરકાર. એટલે એ અહીંયા સરસ એ વાત મૂકી કે એ નિષ્કલ પરમાત્મા એ અશરીરી સિદ્ધ પરમેષ્ટિ છે, તેઓ સકલ પરમાત્મા કરતા ઉત્તમ છે, તે જ સહજ આત્મ સ્વરૂપ સિદ્ધ રૂપ શુદ્ધાત્મા ધ્યાન કરવા યોગ્ય છે, બાકી સર્વ હેય છે. શાસ્ત્રીય ભાષા છે, પણ હેય ઉપાદેય એ બધું બદલાયા કરે. તો અહીંયા અત્યારે આપણે 24 ગાથાએ આપણી વાતને વિરામ આપીએ. કોઈ પ્રશ્ન એને હોય તો ખરું, એટલે સિદ્ધ ને અનંત ચતુષ્ટય નું હોય. હા, ક્રિયા નથી એ, ક્રિયા ક્યાં હતી? અનંત ચતુષ્ટય એટલે અનંત જ્ઞાન. આ જે લખ્યું છે ને, કેવળ જ્ઞાન કેવળ દર્શન. માત્ર પ્રશ્ન ક્યાં છે કે આ બધા જ ગુણો છે અરિયંત ની અંદર, એક એને આયુ કર્મ ને કારણે ઘાતી કર્મ નો સંયોગ હજુ છે, પણ કેવો છે? બળેલી સિંદરી જેવો, આકૃતિ માત્ર છે, બાકી છે નહીં. સંબંધ થી આવરણ છે, સાક્ષાત આવરણ